હરિશ્ચંદ્ર તારામતી પ્રસ્તાવના. હરિશ્ચંદ્ર તારામતીની પૌરાણિક કથા વિખ્યાત છે. સત્યવાદી હરિશ્ચંદ્ર જેવા નામે ધંધાદારી નાટક કંપનીઓએ આ જ કથા પર લખાયેલા હિન્દી, ગુજરાતી, મરાઠી ઇત્યાદિ ભાષામાં નાટકો રજૂ કર્યા છે. ચિત્રો પણ કેટલાય ઉતાર્યા છે. આ ધાર્મિક કથાને આધુનિક દ્રષ્ટિ આપી નવલકથા કે નવલ આખ્યાનનું રૂપ આપવું આવશ્યક માની આ નવલ આખ્યાન લખવાનો મારો પ્રયાસ મારા વિદ્વાન વાચક સમુદાયને ગમશે એવી હું શ્રદ્ધા સેવું છું. મારા આ કાર્યમાં શ્રી ધનરાજભાઈ કોઠારીનો સહકાર કેટલાક સૂચનો દ્વારા મળ્યો છે, તેની મારે નોંધ કરવી ઘટે છે. નૌતમ કાંઠ સાહિત્ય વિલાસી, ચંદ્રલોક, શાહપુર મિલ કમ્પાઉન્ડ. પ્રજાની પરીક્ષા. લોકમાતા નર્મદાના તીરે સંત ભગવાન દાસે ધાર્મિક તીરનું નવલા આખ્યાન શ્રવણ કરવા આવેલા શ્રોતાજનો આગળ હરિશ્ચંદ્ર તારામતીનું નવલ આખ્યાન શરૂ કર્યું. હે શ્રોતાજનો, સતયુગની આ કથા છે. અવધીપુરમાં રાજા હરિશ્ચંદ્રનું રાજ્ય હતું. એ રાજા એ સમયના ખ્યાતનામ રાજકુલ ઇક્ષ્વાકુ કુલના રત્નસમો ગણાતો હતો. સત્કર્મો વડે એની પ્રજા ઉન્નત થઈ હતી. સૂર્યવંશનો એક હરિશ્ચંદ્ર રાજા લોકોમાં સત્યનું જતન થતું રહે એવા મંગલ યત્નો કરતો હતો. એની રાણીનું નામ સૈબ્યા હતું. પાછળથી આકાશમંડળના વિશુદ્ધ તારા જેવી એની મનોહર આંખોને લીધે એ તારાલોચની નામે એને એ પછી તારામતી નામે પ્રસિદ્ધ થઈ. રાજા હરિશ્ચંદ્ર પેઠે એની રાણી તારામતી પણ સત્યનું જતન થતું રહે એવા મંગળ પ્રયત્નોમાં તલ્લીન રહેવા લાગી. એક દિવસે રાજાને રાણીને વિચાર આવ્યો, લોકોમાં સત્યનું જતન કેટલા પ્રમાણમાં થાય છે તે જાણવાનો પ્રયોગ કરવો જરૂરી છે. ને રાજા રાણીએ હીરાથી ભરેલી કેટલીક મંજુષા જુદા જુદા ઘર પાસે જઈ મૂકી આવવાનો નિર્ણય કર્યો. નિર્ધન નારી દળના દળથી એક ગીત ગાવામાં તન્મય હતી. નિર્ધન નારીએ દળના દરાઈ ગયા પછી પોતાના બે દીકરા અને એક દીકરીને જગાડ્યા, ઉઠો, નિત્ય કર્મ કરી ભગવાનનું સ્મરણ કરો, વિદ્યાની ભક્તિ કરો. એટલી વારમાં હું પડોશીઓના દરાઈ ગયેલા અન્ન ધાન્ય તેમને ઘેર પહોંચાડી આવું છું. ને બે દીકરા તથા એક દીકરી ત્રણેય સંતાનોને બેઠા કરી નિત્ય કર્મમાં પ્રવૃત્ત કરી પડોશીઓને ત્યાં એમના તૈયાર કાર્યો લઈ જતી રહી. બહાર નીકળતાની સાથે જ એક ચકચકિત પેટી તેની દ્રષ્ટિએ પડી. પેટીને જોતા જ તે ખોલી તેમાંની વસ્તુ જોવાની નિર્ધન નારીને જિજ્ઞાસા થઈ. તેણે પેટી ઊંચકી ઉગાડી જોયું તો તેમાં હીરો. નિર્ધન નારીના મનમાં એમ થયું કે ધનવાન સ્ત્રીઓના કાનમાં ને ગરામાં હીરા જડિત દાગીના ઘણી વાર જોયા છે, પણ હીરા પહેરવાનો સંજોગ મારા જીવનમાં કદી આવ્યો નથી. ને તેણે દોરીથી હીરાને બાંધી પોતાના ગરામાં મહારાની જેમ પહેર્યો અને તે ખૂબ રાજી થઈ. પછી હીરો જેમનો તેમ પેટીમાં મૂકી જે સ્તરે પેટી હતી તે સ્તરે પાછી મૂકી દઈ ચાલતી થઈ. સૌંદર્ય અગાઉ એક વૈશ્ય નારી પોતાના મહાલયમાંથી બહાર નીકળી. તેના હાથમાં એક થાર હતો. થાર ઉપર રેશમી કપડું ઢાંક્યું હતું. રસ્તામાં પગ મૂકતાની સાથે જ એક ચકચકિત પેટી તેની દ્રષ્ટિએ પડી. પેટી એવી આકર્ષક હતી કે સ્વાભાવિક જ તે જોવાની ને ખોલવાની તેની જિજ્ઞાસા થઈ. તેણે પેટી ખોલી જોયું તો તેમાં તેજસ્વી હીરો. થોડી ક્ષણો સુધી હીરા સામે જોઈ તે વિશે વિચારી નિર્ણય લઈ વૈશ્ય નારીએ સોનાના તારથી તે હીરાને બાંધી પુનઃ પેટીમાં પધરાવી જે જગ્યાએ પેટી પડી રહી હતી તે જગ્યાએ પૂર્વવત મૂકી. નગરને સ્વચ્છ કરનારો એક ભંગી પોતાના ઝૂંપડામાંથી બહાર નીકળ્યો. તેણે ચમકતી પેટીને પોતાના આંગણા પાસે પડી રહેલી જોઈ એણે તે પેટી સામે કેટલીક ક્ષણો સુધી જોયો અને ચાલતી પકડવા માંડી. એ જોઈને સામી બાજુથી આવતા એક બ્રાહ્મણે ભંગીને પૂછ્યું, પેટીમાં શું છે? જોવતું તો ખરું. બ્રાહ્મણ દેવતા, પારકી પેટીમાં શું છે તે જોવાને મોહ મેલ મારા મનમાં હજી ભરાયો નથી. ભંગીએ હસવા માંડ્યું. બ્રાહ્મણને તેને પૂછ્યું, હું પેટી ખોલું અને તેમાં શું છે તે જોઉં તો તને કંઈ અડચણ છે? મારી માલિકીની જે ચીજ છે જ નહીં તે ચીજ ખોલવાની રજા હું ન આપી શકું. એ તો પારકી ચીજ ઉપર મારો માલિકી હક ઠરાવવાનો એક પ્રપંચ ગણાય, ભંગીએ ઉત્તર આપ્યો. બ્રાહ્મણે તે પેટી ઉચકી તેને ખોલી જોયું તો એક કિંમતી હીરો. બ્રાહ્મણે ભંગીને કહ્યું, આ પેટીમાં હીરો છે. ભંગીએ કહ્યું, હીરો હોય કે ઝીરો મારે શું? બ્રાહ્મણે ભંગીને પૂછ્યું, આ પેટીમાં જે કંઈ છે તેને જોવાની તારી બેપરવાહીનું પ્રમાણ તારે મૂકવું જોઈએ ને? ભંગીએ પોતાના નાકમાંથી શેડા બહાર કાઢી પેટીમાં પધરાવી કહ્યું, આ મારી બેપરવાહીનું પ્રમાણ. ને બ્રાહ્મણે રસ્તામાંથી એક કાંકરો ઉચકી હીરા સાથે તેને બાંધી પેટીમાં મૂકી ચાલતી પકડી. સવારમાં ક્ષત્રાણી પોતાના પતિના આયુધોનું પૂજન કરતી ઘરની બહાર નીકળી. ઘરની બહાર આંગણા પાસે ચમકતી પેટી જોઈ તે ખોલવાનું મન થતાં જ તેણે પેટી ખોલી. જોયું તો ચમકતો પથ્થર એ હીરાને ઓળખતી હતી. હીરા સાથે એણે પોતાના ઘરના વાડામાંથી એકાદ બે જીવડા પકડી પેટીમાં નાખી તે પેટી સ્થળે હતી ત્યાં જ પાછી મૂકી દીધી અને તે પોતાના કામે જતી રહી. નર્મદા તીરે શ્રોતાજનો આગળ હરિશ્ચંદ્ર તારામતીનું નવલ આખ્યાન વાંચી રહેલા સંત ભગવાન દાસે કહ્યું, હે ભાવિકજનો, આ પ્રમાણે હીરાયુક્ત પેટીમાં નિર્ધન નારીએ દોરો બાંધી હીરો પાછો મૂક્યો, વૈશ્ય નારીએ સોનાના તારથી હીરાને વધાવી પાછો મૂક્યો, ભંગીએ હીરાનો નાકમાંથી શેડા કાઢી વધાવ્યો, બ્રાહ્મણે કાંકરાથી વધાવ્યો અને ક્ષત્રાણીએ જીવડાથી વધાવ્યો. એક શ્રોતાએ પૂછ્યું, હે સંત મહારાજ, પછી શું થયું? રાજસૂય યજ્ઞનો હોતા કોણ? સંત ભગવાન દાસે શ્રોતાઓને કહ્યું, હે ભક્તજનો, રાજા હરિશ્ચંદ્ર અને રાણી તારામતીએ નગરમાં જ્યાં જ્યાં પેટી મુકાવી હતી તે સર્વ સ્થળે તપાસ કરી તો પેટીઓ સુરક્ષિત જેમની તેમ પડી રહી હતી. એ બધી પેટીઓ પાછી મંગાવી ઉગાડી તેમાં હીરો છે કે કેમ એ જાણવા યત્ન કર્યો. બધી જ પેટીમાં હીરો જેમનો તેમ જોઈ રાજા રાણીએ સંતોષનો શ્વાસ મૂક્યો અને જે પેટીમાં નાકના શેડા, સોનાનો તાર, સૂતરની દોરી, કાંકરો વગેરે મળી આવ્યું તે વિશે દાંડી પીતાવી તેમનો ખુલાસો માંગ્યો. લગભગ બધી પેટીમાં હીરા તરફની સુખ દેખાડવામાં આવી હતી. જેમણે સુખ દેખાડી હતી તે સુખથી રાજા હરિશ્ચંદ્રએ રાજસભાને પરિચિત કરી ખુલાસો કર્યો, હે વિદ્વાન બ્રાહ્મણો, હે કર્તવ્ય પરાયણ રાજકર્મચારીઓ, આપણી પ્રજાએ હીરા તરફ સુખ નથી દેખાડી પણ પારકી માલિકીની ચીજ પર દ્રષ્ટિ થઈ તે તરફ પશ્ચાતાપરૂપી સુખ દેખાડવામાં આવી લાગે છે. એક મંત્રીએ કહ્યું, હે મહારાજ, આપે પ્રજાજનોની પરીક્ષા કરી એમને ગૌરવાન્વિત કર્યા છે, હવે આપે રાજસૂય યજ્ઞ કરવો જરૂરી છે. સભાજનોએ કહ્યું, હા મહારાજ, જે રાજાની પ્રજા કરિયુગના લક્ષણોને ધુત્કારવા સમર્થ છે તે રાજાએ પોતાના રાજ્ય બહારની પ્રજામાં પણ ધર્મની સુવાસ પ્રસરાવવી આવશ્યક છે. રાજસૂય યજ્ઞનો ધર્મ જગતના રાજાઓને પ્રજાપાલનના કર્તવ્ય માર્ગે ખેંચવાનો જ છે. થોડી વાર સુધી શાંતિસૂચક ઘંટનાદ ગાજતો રહ્યો. પછી અયોધ્યાના હરિશ્ચંદ્રે સભાજનોને પૂછ્યું, હે વિદ્વાન મંત્રીઓ, હે મુનિગણો, રાજસૂય યજ્ઞના હોતા સ્થાનને યોગ્ય કોણ? વિશ્વામિત્ર, વસિષ્ઠ, અગસ્ત્ય, અંગિરા, કશ્યપ અનુક્રમે 5 જ્ઞાનાચાર્યો પોતપોતાના મત પ્રગટ કર્યા. અયોધ્યાના હરિશ્ચંદ્રએ કહ્યું, હે સભાજનો, આપણે પોતાની નિયુક્તિ કરવાની છે, આપ આપની સમજ પ્રમાણે નામ આપો. વશિષ્ઠથી અધિક યોગ્ય બીજો એકે નથી, વિશ્વામિત્ર જ યોગ્ય છે. રાજસૂય યજ્ઞને યોગ્ય તો વશિષ્ઠ જ વશિષ્ઠને જ પોતા સ્થાન સ્વીકારવા વિનંતી કરો. હા, એને જ વિનંતી કરો. સભા મંડપમાં ચારે બાજુએ વશિષ્ઠને જ વિનંતી કરો. આ સૂચન થયું ને હોતા માટે વશિષ્ઠની જ પસંદગી થઈ. તાત્કાલિક સભા બોલાવવામાં આવી હતી. કેટલાય ઋષિ મુનિઓને આ સભાની માહિતી પણ ન હતી. જેમના નામ ઉચ્ચાર્યા તેઓ હાજર ન હતા. હે શ્રોતાઓ, રાજસભામાં વશિષ્ઠની જ હોતા સ્થાને પસંદગી થઈ. આ માહિતી વિશ્વામિત્રના કાન સુધી પહોંચી. વિશ્વામિત્રએ માહિતી લાવનારા ધારાસભ્યને પૂછ્યું, હે રાજસભાના સદસ્ય, સૌથી પહેલું નામ કોનું સૂચવાયું હતું? આપનું. પછી વશિષ્ઠનું નામ સૂચવ્યું કોણે? મહારાજે પોતે. હે સભા સદસ્ય, હવે તું વિચાર કર કે મહારાજ હરિશ્ચંદ્ર જેનું નામ સૂચવે તેના જ પક્ષમાં સભાજનોના મત પડે ને? ખરું કહો છો ઋષિવર્ય? મહારાજ હરિશ્ચંદ્રએ મૂંગા રહેવું આવશ્યક હતું. એ મૂંગા રહ્યા હોત તો વશિષ્ઠને રાજસૂય યજ્ઞના હોતા સ્થાને લાવવાની કલ્પના સુદ્ધા કોઈ ન કરત. વિશ્વામિત્રે રોષ આવેશમાં મૌન સેવ્યું. એનું ક્રોધાવેશ મન એને કહેવા લાગ્યું, હે મહાન તપસ્વી, હે વિશ્વામિત્ર, આવતીકાલે તું રાજસભામાં જજે. તારી હાજરીથી જો રાજા હરિશ્ચંદ્ર અને રાણી તારામતી તેમનો નિર્ણય ન ફેરવે તો તું તારું માનભંગ કરનારા હરિશ્ચંદ્રને તારા તપોબળનો ચમત્કાર દેખાડ્યા વિના ન રહેતો. નહીં તો 14 લોકમાં વશિષ્ઠ કીર્તિમાન બની જશે અને તારું સ્થાન જ નહીં રહે. બીજા દિવસની રાજસભામાં વશિષ્ઠ ઋષિને યજ્ઞના હોતા સ્થાને વિભૂષિત કરવામાં આવ્યા. બરાબર આ જ પરે વિશ્વામિત્ર સભામાં પ્રવેશ કર્યો. સર્વ સભાસદોએ તેમજ રાજા હરિશ્ચંદ્રએ વિશ્વામિત્રનો આદર કર્યો. તેઓ તેમના સ્થાનેથી ઉઠી ઊભા થઈ તેમને નમન કરી કહેવા લાગ્યા, રાજર્ષિ પધારો. આ સભાના અહોભાગ્ય કે વિશ્વામિત્રજી જેવા મહાન તપસ્વીના સર્વને દર્શન થયા છે. વશિષ્ઠે પણ પોતાની બેઠક પરથી ઊભા થયા વિના વિશ્વામિત્રને આવકાર આપ્યો. પધારો રાજર્ષિ, આપના આગમનથી મને અત્યંત હર્ષ થાય છે. વશિષ્ઠજી, આપને રાજસૂય યજ્ઞના હોતા સ્થાને વિભૂષિત કર્યા કોણે? અયોધ્યાનાથ હરિશ્ચંદ્રએ. હું એમ પૂછું છું કે કઈ યોગ્યતાથી રાજા હરિશ્ચંદ્ર રાજસૂય યજ્ઞ આરંભવા તત્પર થયા છે? રાજર્ષિ મહારાજ હરિશ્ચંદ્ર મહાજ્ઞાની છે. મહાજ્ઞાની કદાપી આપને હોતા નિમવાની ભૂલ ન કરે. એટલું કહી વિશ્વામિત્રે પૂછ્યું, કહો હરિશ્ચંદ્રમાં રાજસૂય યજ્ઞને યોગ્ય બીજી કઈ યોગ્યતા છે? રાક્ષસોથી પીડિત પ્રજા પારકા દેશની હોય તો પણ તે પારકી પ્રજા કે પોતાની પ્રજા એવા ભેદ રાખ્યા વિના પુરોહિતોનું રક્ષણ કરે છે. એટલે કે રાજા હરિશ્ચંદ્ર મહાપરાક્રમી છે. વારુ, બીજી કઈ યોગ્યતા છે? રાજર્ષિ રાજા હરિશ્ચંદ્ર સત્યને તેજસ્વી રાખવા સાથે સર્વત્ર તે પ્રસરતું રહે તેવા પ્રયાસો કરે છે. એનું પ્રમાણ શું? આપનું મન સંતોષાય એવા એક નહીં, અનેક પ્રમાણ મહારાજ હરિશ્ચંદ્ર પાસેથી આપને મળી રહેશે. વશિષ્ઠે વિશેષમાં કહ્યું, રાજર્ષિ, હરિશ્ચંદ્ર સમો રાજા ન ભૂતો ન ભવિષ્યતિ. વિશ્વામિત્રનો ક્રોધાવેશ અંગાર જ્વાલા પેઠે ઉગ્ર બન્યો. તેણે વશિષ્ઠને કહ્યું, હું એની એવી ઉગ્ર કસોટી કરીશ જેની સામે એનું ધર્મપાલન તૂટી પડશે. વશિષ્ઠે વિશ્વામિત્રને સમજાવવા યત્ન કર્યો, હે રાજર્ષિ, સૂર્યનારાયણને પ્રકાશ વગરના કરવા હજી શક્ય છે, પણ હરિશ્ચંદ્રને સત્યથી વેગળા કરવા સર્વથા અશક્ય. વિશ્વામિત્રએ પ્રતિજ્ઞા કરી, વશિષ્ઠજી, તમારા યજમાન રાજા હરિશ્ચંદ્રનું સત ન મુકાઉં તો આજ સુધીનું મારું તપ મિથ્યા થાઓ, અને હે વિશ્વ મિત્રજી, મારો યજમાન રાજા હરિશ્ચંદ્ર સત્યથી ચલિત થશે તો હું પણ મારા સર્વતપથી વેગ્રો બનીશ. વશિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચે રોષ આવેશમાં શરત થઈ ગઈ. હિંસક પશુઓનું સૈન્ય અયોધ્યા તરફ. હે ભાવિકજનો, વિશ્વામિત્ર કંઈ જેવો તેવો તપસ્વી નહોતો. કેટલાક વર્ષો અગાઉ આજ વિશ્વામિત્ર કંઈ કાન્યાકુંભજનો રાજા ધીરાજ હતો. એના છત્ર નીચે કેટલાક માંડલિક રાજાઓ પણ હતા, પણ વશિષ્ઠ મુનિની શક્તિ જોઈ તેમણે રાજઘાટ તજી વનમાં જઈ વશિષ્ઠથી એ ચડિયાતું તપોબળ પ્રાપ્ત કરવાનો નિશ્ચય કર્યો હતો. અને દેવતાઓ તથા ઋષિમુનિઓ પણ વિસ્મિત થાય તેવું તપોબળ પ્રાપ્ત કર્યું હતું. પણ વિશ્વામિત્રે તો વશિષ્ઠ સામે જ સ્પર્ધા માંડી હતી. રાજા હરિશ્ચંદ્ર અને તેની પત્ની તારામતીને વિશ્વામિત્ર સત્યના તેજ લેખે સારી પેઠે ઓળખતો જ હતો. પણ હરિશ્ચંદ્રએ રાજસ્વી યજ્ઞનું પોતા સ્થાન વશિષ્ઠને આપ્યું. આથી વિશ્વામિત્રથી પણ વશિષ્ઠ રાજા હરિશ્ચંદ્રની દ્રષ્ટિમાં વધારે મહાન તપસ્વી છે તે વાત જગ પ્રસિદ્ધ થઈ. વિશ્વામિત્રને હવે સત્યવાદી હરિશ્ચંદ્રની કસોટી કર્યા વિના ચાલે તેમ જ ન હતું. કેટલાક વિચારો પછી વિશ્વામિત્રે એક યુક્તિ શોધી કાઢી. પૂર્વકાળમાં અનેક ઋષિમુનિઓ, રાજાઓ, રાજકુમારો, રાજકન્યાઓ અને અન્ય વર્ગના કેટલાય સ્ત્રી પુરુષો પશુ પંખીઓની બોલી જાણતા હતા. વિશ્વામિત્રને પણ વનમાં તપશ્ચર્યા કરવાથી પશુઓની તથા પક્ષીઓની બોલીનો અભ્યાસ થઈ ગયો હતો. વિશ્વામિત્રએ અવધપુરીમાં સેંકડો હિંસક પશુઓને મોકલવાનો નિશ્ચય કરી જુદા જુદા નિર્જન જંગલમાં ભટકી હિંસક પશુઓને એકઠા કરવા માંડ્યા. ને વિશ્વામિત્રએ હિંસક પશુઓને કહ્યું, હે સુંદર વન પશુઓ, તમારા અંગમાં દેખાતી નબળાઈ કહી રહી છે કે જંગલમાં તમને વિવિધ પ્રકારનું માંસ મળવું દુર્લભ બન્યું છે. હે મનોહર પશુઓ, જો આ પ્રમાણે વધારે વખત સુંધી ચલાવી લેશો તો તમારા બળવાન શરીર નબળા પડી જશે. પશુઓએ વિશ્વામિત્રને પશુઓના હિતેચ્છુ સમજી એમને જ પૂછ્યું, હે તપોનિધાન, અમારા શરીર બળવાન રહે એ માટે અમારે શું ઉપાય લેવો? વિશ્વામિત્રએ ઉપાય કહ્યો, હે પશુઓ, હું તમને એક સરસ ઉપાય દેખાડવા તૈયાર છું. પશુઓ વિશ્વામિત્રજીને તેમના અભિનયો, સંકેતો અને ચિહ્નો પ્રમાણે વિશ્વામિત્રનું કહેવું કરવા તત્પર બન્યા. વિશ્વામિત્રએ કહ્યું, હે પશુઓ, તમે અયોધ્યા નગરીમાં અત્યારે જ પ્રવેશ કરો. કેટલાય અહિંસક પશુઓ તમારી દ્રષ્ટિએ પડશે. તમારામાંના જેઓ માણસોને ખાવાથી ટેવાયા હશે તેમને માણસો પણ મળશે જ. હે પશુઓ, મારા કહેવા પ્રમાણે તમે અયોધ્યા નગરીમાં ફરી વરસો તો સહેજે તમને બળદ, પાડા, બકરા, કૂતરા અને માણસો પણ ખાવા મળશે. વાઘ, ચિત્તા જેવા ભયંકર પશુઓ તો રાજીના રેડ થઈ ગયા. અજગરો પણ પ્રસન્ન થયા, પણ એમને અયોધ્યા નગરી સુધી લઈ કોણ જાય? એકાદ બે દયારુ પશુઓએ અજગરને ખવડાવવા એકાદ તાજુમાજુ બકરું લાવી આપવાનું વચન આપી તેને જંગલમાં જ પડતો મૂક્યો. સેંકડો હિંસક પશુઓએ વિશ્વામિત્રના કહેવાથી હર્ષસૂચક ચિચિયારીઓ પાડી પશુઓની મોટી સેના અયોધ્યા તરફ ઘસારો લઈ ગઈ. જંગલમાં ભૂલો પડેલો હરિશ્ચંદ્ર. હે શ્રોતાજનો, અયોધ્યા નગરીના બધા જ દરવાજામાંથી જાત જાતના બધા જ પશુઓ ઉજાણી કરવા ઘસી આવ્યા હતા. કેટલાક અગ્રેસરો રાજમંદિરમાં જઈ રાજાને કહેવા લાગ્યા, વાઘ, દીપડા જેવા હિંસક પશુઓ ગામમાં અને સરયુ નદીના કાંઠા પર ભમી રહ્યા છે. આ સાંભળી રાજા હરિશ્ચંદ્રે તાબડતોબ પારિધુઓના અગ્રેસર બોલાવી કહ્યું, તું તારી સેના સાથે મારી પાછળ આવ. ને રાજા હરિશ્ચંદ્ર પ્રધાન કે એના જેવા બીજા અધિકારીઓને આજ્ઞા ન કરતા પોતે જ આયુધોથી પોતાનું અંગ સજી ગામમાં દોડ્યો. એની પાછળ પારધીઓ દોડ્યા. ગામમાંથી ને સરયુ નદીના કાંઠા પરથી હિંસક પશુઓને અંગારાના ભડકાઓ ડાળતા રાજા અને પારધીઓએ સરયુ નદીના વિસ્તારમાં ભરાઈ ગયેલા પશુઓને પણ હાંકી મૂકવા માંડ્યા. હિંસક પશુઓને ભય દેખાડીને દૂર દૂર સુધી નસાડતો રાજા અને પારધીઓ જુદા પડી ગયા. રાજા જંગલમાં શહેરનો માર્ગ શોધતો ગયો. તેમ તેમ તે જંગલમાં જ ઊંડો ઉતરવા લાગ્યો. ગરડા માણસે કહ્યું, હું તમને ઓળખી શક્યો છું, તમે અયોધ્યાના રાજા હરિશ્ચંદ્રને? હિંસક પશુઓને નગરની હદમાંથી જંગલમાં ઘણે દૂર સુધી નસાડવામાં તમારા પારિજ મંડળથી તમે વિખૂટા પડ્યા છો ને? હા ભૂદેવ, મને માર્ગ દેખાડશો તો હું તમને તમે માંગશો તે બદલો આપીશ, રાજાએ કહ્યું. ગરડા બ્રાહ્મણે કહ્યું, પ્રથમ તમે નદીમાં સ્નાન કરી લો જેથી તમારું શરીર વનની ધૂળથી છંટાયેલું છે તે શુદ્ધ થવા પામે. રાજાએ તે સૂચન યોગ્ય માની સ્નાન કરી વસ્ત્ર પહેરી નગર જવા તૈયારી દેખાડી. ગરડા બ્રાહ્મણે રાજાને નગરનો માર્ગ દેખાડ્યો. બ્રાહ્મણે માર્ગ દેખાડ્યા પ્રમાણે રાજા નગરમાં પહોંચી ગયો. રાજાએ ગરડા બ્રાહ્મણને પારખ્યો નહીં, એને પારખવાની કોઈ જરૂર ન હતી. રાજા તો નગરમાં પોતાના મહાલય પાસે પહોંચ્યો કે સેંકડો જનો તેની આસપાસ ફરી વર્યા. હે પ્રજારક્ષક રાજવી, તમે જાતે દોડી જઈ હિંસક પશુઓને હાંકી મૂકી પ્રજાજનોને ત્રાસથી મુક્ત કર્યા છે. હે રાજા, તમે અન્ય રાજાઓ પેઠે અધિકારીઓને આજ્ઞા કરી બેસી રહેનારા નથી, એ સત્યને પુરવાર કર્યું છે. કેટલાક દિવસ પછી રાજા હરિશ્ચંદ્ર પાસે ગરડો બ્રાહ્મણ આવ્યો. ગરડા બ્રાહ્મણને માન આપી રાજાએ આસન પર બેસાડ્યો. ગરડા બ્રાહ્મણે જંગલમાં રાજાને તે ભૂલો પડ્યાની જૂની વાતનું સ્મરણ કરાવ્યું. રાજા હરિશ્ચંદ્રએ કહ્યું, તમારે જોઈએ તે માંગો, કેમ કે એક તો તમે મને માર્ગ ભૂલેલાને માર્ગ દેખાડ્યો છે, તેનું વળતર મારે તમને આપવાનું છે. તે ઉપરાંત તમે બ્રાહ્મણ હોવાથી દાન પણ આપવાનું છે. હે રાજા, સન્માર્ગ દેખાડવાનો બદલો બ્રાહ્મણથી મંગાય જ નહીં, કેમ કે બ્રાહ્મણનો ધર્મ જ માર્ગ દેખાડવાનો. વર્ષોથી નક્કી થયેલા બ્રાહ્મણના કર્તવ્યને હું કેમ વિસારી શકું? રાજાએ કહ્યું, કંઈ નહીં ભૂદેવ, તમે દાન માંગો. હું રાજા તમે દાન માંગવા કહો છો તે કહેવું ઉચિત છે, પણ હું જે દાન માંગીશ તે આપવાનું તમારાથી નહીં જ બને. પવિત્ર બ્રાહ્મણ મારી પાસે ન હોય તેનું તો હું દાન કરું પણ સી રીતે, અને તે તમે માંગો પણ નહીં. હે રાજન, તમારી પાસે છે એ જ હું માંગવાનો છું. તો હે બ્રાહ્મણ, નિસંકોચ માંગો, હું દાન આપવાનો જ છું. ગરડા બ્રાહ્મણે પુનઃ ચેતવણી આપી, હે ભૂપાલ, કોઈ રાજા આપવાની હામ ન ભીડે તેવું દાન હું માંગીશ, હું આપીશ આપીશ. હે પ્રજાવત્સલ નૃપતિ, મારી માંગણી સાંભળી તમને હું નિર્દય યાચક લાગીશ. બ્રહ્મદેવ, હું એક જ વાત સમજુ છું કે તમે માંગો તે મારે તમને આપવું આપવું જ. ગરડા બ્રાહ્મણે માંગ્યું, તમારું રાજ્ય મને દાનમાં આપો. ગરડા બ્રાહ્મણની માંગણી સાંભળી રાજાની નિકટ હરતા ફરતા અનુચરો અને અનુચરીઓ ગરડા બ્રાહ્મણ સામે કરડી આંખે જોવા લાગ્યા. હરિશ્ચંદ્રએ દાનમાં રાજ્ય આપ્યું. રાજમહાલયના નાના મોટા બધા જ સ્ત્રી પુરુષ કર્મચારીઓ રાજાની આજુબાજુમાં એકઠા થયા. રાણી તારામતી અને કુમાર રોહિતાશ્ચ પણ રાજા પાસે દોડી આવ્યા. જોજો રાણીજી, તારામતીને કેટલીક અનુચરીઓ કહેવા લાગી, ગરડો બ્રાહ્મણ કોઈ મેલા મંત્ર દ્વારા મહારાજના મન ઉપર એનું પ્રભુત્વ જમાવી ન દે. હે અનુચરીઓ, મહારાજાના કોઈ કાર્યમાં હું કદી વચ્ચે આવી નથી અને આવવાની પણ નથી, માટે કૃપા કરી મને કોઈ જાતનું દબાણ ન કરશો. તારામતીએ સાપ કહી દીધું. ગરડો બ્રાહ્મણ રાજાને કહેવા લાગ્યો, હે રાજા, તમને પુષ્કર વિચાર કરવાની વિનંતી કરું છું. તમે એકદમ મને રાજ્ય આપી દો એવું સહેજ પણ દબાણ કરતો નથી. તમારા મંત્રીઓને અહીં આવવાની તક મળે, તમારા નગરના મહાજનોને અહીં આવવાની ને તમને સલાહ દેવાની તક મળે, એટલા માટે પણ તમે વિચાર કરો. આવતીકાલે કોઈ સમૂહ કે વ્યક્તિ તમને એમ ન કહી જાય કે ગરડો બ્રાહ્મણ તમારા મન પર જાદુઈ પ્રભાવ જમાવી દાનમાં અયોધ્યાનું રાજ્ય લઈ ગયો અને તમે વગર વિચારે અર્પણ કરી દીધું, કેમ કે આવી ટીકાઓ થવા જ ન પામે તેવા ઉપાયો લેવા તે દાનેશ્વરીનું ને દાન લેનારનું કામ છે. રાજાએ ગરડા બ્રાહ્મણને કહ્યું, હે બ્રાહ્મણ, તારી માગણીથી હું સહેજ પણ અપ્રસન્ન થયો નથી. મંત્રીઓ દોડી આવ્યા, મહાજનો દોડી આવ્યા. ગરડા બ્રાહ્મણે મંત્રીઓ તથા મહાજનોને કહ્યું, હું તમારા મગજ પર કોઈ જાતનો સારો કે નરસો પ્રભાવ પાડતો નથી. રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી છે. આજ સુધીમાં એમના મુખમાંથી કોઈ અસત્ય વાત નીકળી નથી એ હું જાણું છું. હે અયોધ્યાના મહાજનો, રાજા હરિશ્ચંદ્ર હિંસક પશુઓને દૂર દૂરના જંગલ સુધી નસાડવા જતા જંગલના ભૂલભુલામણીવાળા માર્ગમાં ઊંડા ઉતરી ગયા હતા. એમને નગર તરફ પાછા ફરવાનો માર્ગ જળવો કઠિન હતો. મેં એમને નગર તરફનો માર્ગ દેખાડ્યો. એ અગાઉ હું માંગુ તે બદલોને દાન આપવા એમણે મને જણાવ્યું હતું. દાન લેવા નગરમાં આવવાનું એમણે મને નિમંત્રણ આપ્યું હતું. એમના નિમંત્રણ પ્રમાણે હું દાન લેવા આવ્યો છું. માંગવા અગાઉ હું એમને તમે નહીં આપી શકો એવી ચેતવણી સુદ્ધા આપી ચૂક્યો છું અને એમણે આપીસ જ આ શબ્દો મને કહ્યા છે. હે રાજ્યના મંત્રીઓ, મેં જ મહારાજાને વિનંતી કરી છે કે હસતા મુખે વિચાર કરો જેથી તમે અવિચારીપણે મને રાજ્યનું દાન આપી દેનાર મૂર્ખ ન ઠરો અને હું એવો ધૂર્ત યાચક ન ઠરું. મહાજનોએ રાજા હરિશ્ચંદ્ર તરફ સૂચક દ્રષ્ટિ ફેંકી. ઉત્તરમાં રાજા હરિશ્ચંદ્રે મો પર અધિક સ્મિત રેલાવ્યું. મંત્રીઓએ રાજા તરફ વિસ્મિત આંખે જોયું. પ્રત્યુત્તરમાં રાજાએ મંત્રીઓ સામે મો પર ગાંભીર્ય લાવી કરડી આંખે જોયું. આ કરડા દ્રષ્ટિપાતનો ને મો પરના ગાંભીર્યનો અર્થ એ થયો કે આશ્ચર્યચકિત થવાનું કોઈ કારણ નથી. હું જે કંઈ કરું છું તે સમજી વિચારીને જ કરું છું અને કરીશ. ને રાજા હરિશ્ચંદ્રએ ગરડા બ્રાહ્મણને કહ્યું, હે વિપ્ર, મેં તમને મારું વડીલ ઉપાર્જિત અયોધ્યાનું રાજ્ય આ ક્ષણે અર્પણ કર્યું. ગરડા બ્રાહ્મણે સહર્ષ કહ્યું, હે દાનેશ્વરી સત્યવાદી રાજા, તમે મને દાનમાં અર્પણ કરેલું અયોધ્યાનું રાજ્ય મેં સહર્ષ સ્વીકાર્યું, સ્વ અસ્તિ. રાજા હરિશ્ચંદ્રે અયોધ્યાનું રાજ્ય આપ્યું અને ગરડા બ્રાહ્મણે તે સ્વીકાર્યું. પણ રાજાનું દાન કર્યા છતાં ગરડા બ્રાહ્મણની માગણી અટકવા ન પામી. ગરડા બ્રાહ્મણે રાજાને કહ્યું, તમે અયોધ્યા જેવા રાજ્યનું દાન કર્યું પણ દક્ષિણા વગર દાન સ્વીકાર્ય નહીં ને અપાય પણ નહીં. આ શાસ્ત્ર નિયમની તમને ખબર જ હશે. હરિશ્ચંદ્ર રાજાએ કહ્યું, એવો નિયમ હોય તો કહો, મારે શી દક્ષિણા આપવી? ગરડા બ્રાહ્મણે કહ્યું, મને હાલ જ તમારે 12 સુવર્ણ દક્ષિણામાં આપવું જોઈએ. જો તમે દક્ષિણા ન આપી શકો તો મારાથી તમારું રાજ્યદાન પણ સ્વીકારી ન શકાય. રાજા રાણી અને કુમારને આંસુભરી વિદાય. હે ભાવિકજનો, ગરડા બ્રાહ્મણે 12 સોનું દક્ષિણા લેખે માંગ્યું ત્યારે તો મંત્રીઓ મહાલયવાસીઓ અને મહાજનો પણ ગરડા બ્રાહ્મણ ઉપર બહુ જ કોપાયમાન થયા. પણ મહારાજ હરિશ્ચંદ્રનો પ્રભાવ સૂર્યના તાપ જેવો સખત હતો જેથી કોઈ ગરડા બ્રાહ્મણને એક શબ્દ પણ કહી ન શક્યું. હરિશ્ચંદ્રએ ગરડા બ્રાહ્મણને કહ્યું, હે બ્રહ્મદેવ, મારી પાસે જે કંઈ હતું તે તો મેં આપને દાન કરી દીધું, હવે હું હાલ તમને કશું આપવા અશક્ત છું. ગરડો બ્રાહ્મણ બોલ્યો, હે સત્યવાદી, તમારે જોઈએ તો તમારું રાજ્ય પાછું લઈ લો, હું અશક્ત પાસેથી દક્ષિણા કે દાન કશું લઈ પાપમાં પડવા ઈચ્છતો નથી. હરિશ્ચંદ્રએ નમ્રતાથી ખુલાસો કર્યો, હે ભૂદેવ, કુદરતના સંચાલન અને ભગવાનના નિયમન આગળ માણસ માત્ર અશક્ત છે, એ રીતે મેં મને અશક્ત કહ્યો છે. તમારી દક્ષિણા આપવાની મારામાં શક્તિ છે એમ કહ્યું નથી. ગરડા બ્રાહ્મણે પૂછ્યું, હે રાજા, તમે તમારું રાજ્ય મને સહર્ષ દાનમાં આપ્યું છે કે કચવાઈને? હરિશ્ચંદ્રએ કહ્યું, હે વિપ્રદેવ, મેં તો મારું રાજ્ય તમને દાનમાં આપી મને ભાગ્યશાળી માન્યો છે, અને હે ભૂદેવ, 12 સુવર્ણ દક્ષિણા લેખે તમને આપવાનું અત્યારે તમને વચન આપી રહ્યો છું, તે પણ હર્ષથી જ. હે બ્રહ્મદેવ, મારે તમને 12 કનક દક્ષિણા તરીકે આપવાનું છે, એનો અર્થ હું એ કરું છું કે મારા ભાગ્યમાં દક્ષિણા આપવાનું પુણ્યકર્મ હજી મારે લખાવવાનું છે. સત્યવાદી રાજાનો ખુલાસો સાંભળી ગરડો બ્રાહ્મણ સંતોષ પામ્યો અને બ્રાહ્મણ પર જેવો કોપાયમાન થયા હતા તે સર્વજનો પણ શાંત થયા. રાજા હરિશ્ચંદ્ર, રાણી તારામતી અને કુમાર રોહિતાશ્ચ ત્રણેય જણ તેમના અંગ પરના સામાન્ય વસ્ત્રો ઉપરાંત કંઈ પહેર્યા કે સાથે લીધા વિના અયોધ્યા નગરીના દ્વાર તરફ જવા લાગ્યા. મંત્રીઓ, મહાજનો ઇત્યાદિ વર્ગના મનુષ્યો તો ઠીક, પણ બધા જ પ્રજાજનો રાજા, રાણી અને કુમારને અયોધ્યાના દ્વાર સુધી વિદાયગીરી આપવા આવ્યા. ગરડો બ્રાહ્મણ પણ રાજા, રાણી અને કુમારની પાછળ જ હતો. તેણે ઉઘરાણી કરી, હે રાજા, તમે પહેરેલા કપડે નગર છોડી ચાલી નીકળ્યા તે તો હું સમજ્યો, પણ તમારી પાસે રાજ્ય નથી, રાજ્યનો કોષ નથી, તમારી કોઈ આવક નથી, તમે મને 12 સોનું આપવા શક્તિમાન નથી જ, માટે તમારું રાજ્ય પાછું લઈ લો અને મુખેથી કહી દો કે તમે મને રાજ્યનું દાન કરવા અશક્ત નીવડ્યા છો. હરિશ્ચંદ્રે ગરડા બ્રાહ્મણને કહ્યું, હે ભૂદેવ, તમે મને પરવશ ન કરો, હું અશક્તિમાન નથી, મારી કાયા છે એમાં જીવ છે, શ્રમ કરીને હું સોનું મેળવીશ, મારી કાયા વેચતા તમારું લેણું નહીં ભરાતું હોય તો મારી પત્નીને વેચીશ, મારા પુત્રને વેચીશ. ગરડા બ્રાહ્મણે કહ્યું, જોજો, હું વિશ્વાસ મૂકી પસ્તાવું નહીં, તમારે પસ્તાવું નહીં જ પડે. હરિશ્ચંદ્રએ કહ્યું, પ્રજાજનો નગર બહાર કેટલાય સુધી વરાવવા આવ્યા, રાજા રાણીએ તેમને આશ્વાસન આપી કહ્યું, હે મારા પ્રિય પ્રજાજનો, મને મારી પત્નીને અને મારા કુમારને આ સંસારમાં કર્તવ્ય કરવાનો સુવર્ણ યોગ મળે છે એવું સમજી તમે સૌ દુઃખવશ ન થતા હસતા હસતા નગર મણી વિદાય થાઓ. પ્રજાના અગ્રેસરોએ રાજા રાણીને પૂછ્યું, હે મહારાજ, આપની આજ્ઞા હોય તો અમે ગરડા બ્રાહ્મણને રોકીએ, રોકીને શું કરવું છે? અમે ફારો કરી 12 સોનું હાલ જ એને આપી દઈએ. હે મારા સંતાન તુલ્ય પ્રજાજનો, તમારી અમારી તરફની લાગણી જોઈ મને બહુ ભાગ્યશાળી માનું છું, પણ એ ભલા લોકો, તેવું કોઈ કામ તમે ન કરશો. બ્રાહ્મણે દક્ષિણા મારી પાસે માંગી છે, દાન મેં આપ્યું છે, તમે દક્ષિણા ન આપી શકો, તમે આપવા તૈયાર થશો પણ ગરડા વિપ્રદેવ તેનો સ્વીકાર નહીં જ કરે. એટલામાં તો ગરડો બ્રાહ્મણ સર્વ પ્રજાજનો તથા રાજા રાણી ઇત્યાદિની નિકટમાં પ્રગટ થઈ પ્રજાજનોને કહેવા લાગ્યો કે હે લોકો, હવે તમારો રાજા હરિશ્ચંદ્ર નહીં પણ હું જ છું, હું અયોધ્યાનો રાજા, તમને નગરમાં પાછા ફરવાની આજ્ઞા કરું છું. પ્રજાજનો અકરાયા, તેમણે હરિશ્ચંદ્રના મોં સામે જોયું. હરિશ્ચંદ્રએ પ્રજાજનોને વિનંતી કરી, તમને અમારા તરફ લાગણી હોય તો આ ગરડા બ્રાહ્મણની આજ્ઞાને તમારા રાજાની આજ્ઞા માની નગરપણી પાછા ફરો. સર્વ નગરજનો હરિશ્ચંદ્ર પણની લાગણીથી પરવશ થઈ અયોધ્યા નગરી તરફ પાછા ફર્યા. ભૂખ્યા બાળકે ચોરીનું ભોજન ન ખાધું. ગરડો બ્રાહ્મણ દૂરથી હરિશ્ચંદ્ર તારામતી અને તેના પુત્ર રોહિતની દયામણી હાલત જોવા લાગ્યો. રોહિતે વનવાટમાં થોભી માતા પિતા આગળ રડવા માંડ્યું. હે માતા, મને ભૂખ બહુ લાગી છે. બેટા, થોડુંક ચાલ, ભગવાન જંગલમાં પણ મહેનત આપશે અને એ મહેનતના બદલામાં આપણે ત્રણેય જણા પેટ ભરીને ખાશું, પિતાએ કહ્યું. રોહિતે રડતા રડતા કહ્યું, અયોધ્યામાં તો કોઈ જાતની મહેનત કરતા ન હતા અને ભૂખ લાગતા મેં જ જાત જાતનું ખાવાનું સામે આવી ઊભું રહેતું. તારામતીએ કહ્યું, બેટા, એ વખતે આપણે લોકોની મહેનતનું ખાતા હતા, હવે આપણે આપણી મહેનતનું ખાવાનું છે. લોકો એમની મહેનતનું ખાવાનું હવે આપણને નહીં આપે? ના, નહીં આપે. તેઓ તો આપણને નગરની બહાર કેટલાય હાથ સુંધી વરાવી રોતા રોતા પાછા નગરમાં જતા રહ્યા. એમ કરવાનું કારણ શું? માં કારણ એ કે હવે તારા પિતા રાજા રહ્યા નથી અને હું રાણી રહી નથી, તે તું રાજકુમાર રહ્યો નથી. રોહિત કાલા ગયેલા પ્રશ્નો પૂછી ચાર છ પગલાં ચાલે અને ફરી પુનઃ રડવા લાગ્યો. માતા, હવે મારાથી ચલાતું નથી, મને બહુ જ ભૂખ લાગી છે. ગરડો બ્રાહ્મણ મોટેથી પુકારવા લાગ્યો, આટલામાં કોઈ ભૂખ્યા છે કે? ગરડો બ્રાહ્મણ હરિશ્ચંદ્ર તારામતી અને રોહિત પાસે આવી થોભ્યો. એના હાથમાં એક થાર હતો. થારની ઉપર કેવર પત્ર ઢાંક્યું હતું. એની સાથે એક ચોર હતો. ચોર ગરડા બ્રાહ્મણને કહેતો હતો, હે વયોવૃદ્ધ બ્રાહ્મણ, મેં કેટલી મહેનત કરી તમને આ પકવાનથી ભરેલો થાર લાવી આપ્યો. હે હિંમતવાન ચોર, તે 32 જાતના ભોજનથી ભરેલો થાર ઉચકી લાવી માણસને આશ્ચર્યમાં ગરકાવ કરનારી ચોરી કરી છે હો? ગરડા બ્રાહ્મણે ચોરને ધન્યવાદ આપવા માંડ્યો. ચોર બ્રાહ્મણને પૂછવા લાગ્યો, હે ભૂદેવ, અનેક માણસોને ચકિત કરનારી આ ચોરી શા કાજે કરી છે તે જાણો છો? જંગલમાં ભૂખથી ટરવરતા વટેમાર્ગુઓ માટે, ગરડા બ્રાહ્મણે કહ્યું. ને ગરડા બ્રાહ્મણે ચોરને જ કહ્યું, આ ત્રણ વટેમાર્ગુઓ ભૂખ્યા છે, એમને તું જ તારું તફડાવેલું મિષ્ટાન ખવડાવી ચિત્રગુપ્તના ચોપડે તારા ખાતે પુણ્ય જમા કરાવ. ચોરે રાજા રાણી અને રાજકુમારની પાસે થાર ઉગાડી તેમને વિનંતી કરવા માંડી, હે ભૂખ્યા પથિકો, મોદક આરોગો, શાક આરોગો, તાંદુલ આરોગો, આ થારમાં છે તીખું તીખું, ખાટું ખાટું, મીઠું મીઠું, તમને રૂચે તે આરોગો. આ ખાવાનું તો કોઈ રાજાના રસોડાનું લાગે છે. હા, આ ગરડો બ્રાહ્મણ અયોધ્યાનો રાજા થયો છે ને? ગરડા બ્રાહ્મણના રસોડામાંથી તફડાવેલો થાર? હા, પથિકો, તમારા નાના બાળને આરોગવા દો, તમે આરોગો. રોહિતે થારમાંથી મોદક લેવા હાથ લંબાવ્યો, પણ રાણી તારામતીએ રોહિતનો હાથ પકડી માયા ભર્યા સ્વરોમાં તેને સમજાવ્યું, બેટા, આ થાર ચોરીનું કારણ બન્યો છે, માટે એને હાથ ન લગાડતો, નહીં તો શું થશે? માં, ચોરીનો માલ ખાનારો લેખાશે. ચોરીનો માલ ખાનારો ખરાબ કહેવાય? બહુ ખરાબ માણસ. કેવી રીતે ખરાબ માણસ? પુત્રે માતાને પૂછ્યું. માતાએ કહ્યું, જો ભાઈ, ચોરીનું ખાવાનું લોકો ખાવા માંડે, ખરીદવા માંડે અને ખવડાવવા માંડે તો ચોરી વધવા માંડે, ચોર લોકો પણ વધવા માંડે અને નગરમાં પહાડ પર, નદી કાંઠે, સમુદ્ર કિનારે, જંગલમાં ચારે બાજુ ચોરી હદ સુધી ફાટી નીકળે કે ચોરી કરનારા પ્રતિષ્ઠાવાળા અને ચોરી ન કરનારા પ્રતિષ્ઠા વિનાના લેખાવા માંડે. પિતાએ પણ બાળકને સમજાવ્યો, બેટા, ચોરીનું ભોજન કરવાથી જીવતું રહેવાનું હોય તો જીવન ન માલું છે, પાપી છે. બાળક રોહિતે કકડીને ભૂખ લાગી હોવા છતાં ચોરને સુણાવી, હે ચોર, તારો થાર ઉચકી અમારી સામેથી ચાલતો હતા. બાળક રોહિત ભૂખ્યો તરસ્યો એક હાથે માતાને અને બીજા હાથે પિતાને ખેંચતો કાંટાથી ભરેલા વનમાં આગળ ચાલવા લાગ્યો. મરેલું પશુ જીવતું થઈને નાઠું. હે શ્રોતાજનો, એક બાળક જેને કકડીને ભૂખ લાગી હતી તેનામાં તેના માતા પિતાએ કેવા સંસ્કાર અવતરેલા. હે ભાવિકજનો, ભૂખ્યા માણસની સામે પકવાનનો થાર મૂક્યા પછી તે ખાધા વિના રહે ખરો? બાળક ખાવા તૈયાર થઈ ગયો હતો, પણ જ્યારે એ ભોજન થારને ચોરીનો માલ જણાયો અને ચોરીની ચીજો ખાવાથી, પીવાથી, ખરીદવાથી, વેચવાથી, પાસે રાખવાથી કેટલી હદે ચોરી વધી પડે, આ ઉપદેશ બાળકે માતા પિતા પાસેથી મેળવ્યો ત્યારે ભૂખ્યા બાળક કે ભૂખ વેઠી આગળ વધવું પસંદ કર્યું, પણ ચોરીના થારનું ભોજન સ્વીકાર્યું નહીં. આ બાળકનું ઘડતર કેવું ઊંચું! શ્રોતાજનોએ કહ્યું, હા સંતજી, બાળકમાં ઉત્તમ સંસ્કાર ઉતારનારા માતા પિતા ધન્યવાદને પાત્ર છે અને એ સંસ્કાર ઝીલનારો બાળક સુદ્ધા ધન્યવાદને પાત્ર છે. સંતજીએ આખ્યાન આગળ ચલાવ્યું. હે શ્રોતાજનો, ભૂખ્યો બાળક માતા પિતાને ખેંચતો કાંટાની પીડા વેઠતો આગળ વધ્યો. ચોરી વિરુદ્ધનો જેમ બાળકના મનમાં ટકી રહ્યું, પણ કેટલોક માર્ગ પસાર કર્યા પછી કોઈ એક અવાજ ત્રણેય જણાએ સાંભળ્યો. એટલામાં કોઈ મહેનતુ સ્ત્રી પુરુષને બાળક છે, એક શિકારી એક પશુદેવ ઉચકી ચાલતો હતો. હરિશ્ચંદ્રએ તારામતી અને રોહિત ત્રણેય જણને પૂછ્યું, તમે ત્રણ જણ આ પશુને મારી ઝૂંપડીમાં પહોંચતું કરવા મને મહેનત આપશો તો હું તમારી મહેનતના બદલામાં થોડો ભાત અને થોડું શાક ખાવા આપીશ. બોલો, છે ત્રણ જણામાં મહેનતની ધગસ? હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિત મરેલા પશુને ઉચકવામાં શિકારીને મદદ આપવા લાગ્યા. પશુને ઉચકવામાં સાથ આપતા રાજા, રાણી અને રાજકુમાર ત્રણેય જણા શિકારીની ઝૂંપડીમાં દાખલ થયા. શિકારીએ રાજાને કહ્યું, તમારો આ નાનો છોકરો જોઈતી મહેનત આપી શક્યો નથી. તમારી બૈરી એનાથી કંઈક ઠીક સાથ આપી શકી છે. તમે હજી સારો સાથ આપ ગણાય પણ નહીં. હું તમને કંગાલ જાણી ત્રણેયને પેટ પૂરતું ખવડાવીશ. હે શિકારી, મારી મહેનતના પ્રમાણમાં જ મને ખાવાનું આપજે. મારે સહેજ પણ વધારે જોઈતું નથી. રાણીએ પોતાની મહેનતના બદલાથી વધારે મેળવવાની સાફ ના કહી. બાળક રોહિતે પણ માતાનું અનુકરણ કર્યું. શિકારીએ પ્રસન્ન થઈ ત્રણેય જણ માટે ભાત શાક એક પત્રાવલીમાં પીરસી ત્રણેય જણાને સૂચના આપી, હું મારા ગ્રાહકને તેડી લાવું એટલી વાર સુધી પશુનું લક્ષ્ય રાખજો. બહારથી કોઈ વાઘ કે ચિત્તા ઘસી ન આવે અને પશુને ઊંચકી જતો ન રહે. ને શિકારી થોડા ડગલા દૂર પશુઓના ચામડા ઉતારી લેનારા એક ચમાર પાસે ગયો. ચમાર અને શિકારી વચ્ચે પશુના વેચાણ વિશે મૂલ્ય બાબતમાં ખેંચતાણ થઈ. આખરે મૂલ્ય નક્કી થયું. શિકારી ચમારને સાથે લઈ પોતાના ઝૂંપડામાં આવ્યો. પત્રાવલી જેમની તેમ પડી રહેલી જોઈ શિકારી અજબ થયો. બીજી જ ક્ષણે તેને ભાન થયું કે તે જે પશુને પોતાના ઝૂંપડામાં ઉચકી લાવ્યો હતો તે પશુ જ ત્યાં ન હતું. શિકારીએ નવાઈ પામી રાજા તથા રાણી સામે જોઈ તેમને પૂછ્યું, હે ભૂખ્યા વટેમાર્ગુઓ, મેં મારી નાખેલું પશુ અહીંથી ક્યાં જતું રહ્યું? રાજાએ ખુલાસો કર્યો, હે શિકારી, તમે અહીં પત્રાવલીમાં ભાત અને શાક મૂકી બહાર ગયા કે તરત જ પશુ બેઠું થયું અને બહાર નીકળી ગયું. મરણ પામેલું પશુ જીવતું થાય ખરું? શિકારીએ નવાઈ દેખાડીને રાજાને પૂછ્યું. શિકારીના ક્રોધનો પાર ન રહ્યો, તે બબડ્યો, એ જ કારણથી શું તમે પતિ પત્ની અને બાળક ત્રણેય જણા અન્ન સામે જોતા બેસી રહ્યા હતા? શિકારીએ પીરસેલી ભાત શાકવાળી પત્રાવલી ક્રોધ આવેશમાં ઉચકી બહાર ફગાવી રાજા રાણી અને કુમારને ઝૂંપડી છોડી વિદાય થઈ જવાની સૂચના આપી. શિકારીની પોતાની મહેનત પર પાણી ફરી વરવાથી ખૂબ અકળાયો હતો. હરિશ્ચંદ્ર શિકારીને સમજાવવા માંડ્યો, અરે પારધી, અમારા હાથથી મરેલા પશુ જીવતા થતા હોત તો અમે દાનવોના ગુરુ શુક્રાચાર્ય પેઠે મરેલાને જીવતા કરનારું સંજીવની વિદ્યા મંદિર ઊભું ના કરત. અરે, હજી તમે અહીંથી ખસતા જ નથી. શિકારી તો મગજ ગુમાવી બેઠો હતો. હવે હરિશ્ચંદ્ર તારામતી અને રોહિત ત્રણેય જણને બે હાથ જોડી કહ્યું, મારી પાસે બીજા ભાત કે શાક કાંઈ જ નથી, એ પણ હું રાંધીને શિકાર કરવા બહાર નીકળી પડ્યો હતો. હવે તો રસોઈ કરવાના પણ મારામાં હોશ રહ્યા નથી. જાઓ, મારું પશુ ધન લૂંટી લેનારા નિર્દય અસુરો, કૃપા કરી જાઓ અહીંથી. એક વાતથી અમે બહુ હર્ષ પામ્યા હતા કે મરેલું પશુ અમારા સતત સ્પર્શના પરિણામથી જીવતું થયું, અને પશુ નાસી જવાની બીજી વાતથી અમને ઘણું દુઃખ થયું. તારામતીએ ઉત્તર વાર્યો, એટલામાં તો હરણ દોડતું પાછું આવ્યું અને શિકારીને કહેવા લાગ્યું, હે પારધી, આ માણસોનો મારા મૃત શરીરને સ્પર્શ થવાથી જ મારો મૃતદેહ સજીવન થયાની વાત સાચી છે. હે પારધી, મારા પૂર્વજન્મમાં હું આ જ માણસ જેનું આ જન્મનું નામ હરિશ્ચંદ્ર છે તેનો સેવક હતો. આ હરિશ્ચંદ્રનું નામ હતું કનકશેઠ, એની રાણી આ તારામતીનું નામ હતું કલિકા, ને આ રોહિતનું નામ કૌસ્તુભ. હે પારધી, ગત જન્મમાં હરિ તારા અને રોહિત ધનવાન શેઠ શેઠાણી અને શેઠ પુત્ર હતા. હરણના પૂર્વજન્મની કથા. પૂર્વે રશ્મિપુર નામના મહાનગરમાં કનક નામનો એક મોટો ધનવાન રહેતો હતો. એની પત્નીનું નામ કલિકા હતું. તેમને કૌસ્તુભ નામનો એક પુત્ર હતો. આ ધનાદય કુટુંબ પાસે રહેનારો એમનો એક વિશ્વાસુ સેવક હતો. એ સેવકનું નામ પુરંદર. એ શ્રોતાજનો એક દિવસે શેઠ અને શેઠાણી પોતાના પુત્ર કૌસ્તુભને સાથે લઈ 14 બ્રહ્માંડની યાત્રાએ નીકળ્યા. તેમની સાથે તેમણે પુષ્કળ ધન લીધું અને પુરંદરને પોતાનો મહાલય, વેપાર ઇત્યાદિ સોંપી સૂચન કર્યું, મારી ચિઠ્ઠી લઈ નાણાં લેવા આવનારી કોઈ પણ વ્યક્તિને તારે વાયદો ન આપતા નાણાં આપી જ દેવા. પુરંદરે કહ્યું, જેવી શેઠજીની આજ્ઞા. શેઠ શેઠાણી તો એક બ્રહ્માંડ બીજું બ્રહ્માંડ એમ કરતા કરતા 13મા બ્રહ્માંડમાં પહોંચ્યા. પુરંદર તો શેઠ શેઠાણી તથા શેઠ પુત્ર ત્રણેયને લાંબી યાત્રાએ નીકળી ગયેલા જોઈ અબજો સુવર્ણ મુદ્રાઓનો ધણી થઈ પડ્યો. તેને કોઈ પૂછનારું ન રહ્યું. અગાઉ કદી જેણે મદિરા પાન કર્યું ન હતું, જુગાર રમ્યો ન હતો, વેશ્યાઓનો સાથ સ્વીકાર્યો ન હતો, તે પુરંદરના મનમાં એના નવા મિત્રોએ કલીને દાખલ કર્યો. હે શ્રોતાઓ, પુરંદરે તો એના શેઠે ધર્માદા માટે એને આપી મૂકેલા બધા નાણાં, મદિરા, સુંદર નારી અને જુગાર પાછળ વેડફી નાખ્યા. બ્રહ્માંડ યાત્રામાંથી શેઠની જેટલી ચિઠ્ઠીઓ તેની પાસે આવી તે બધી ચિઠ્ઠીઓ એણે તત્કાળ સ્વીકારી લીધી. આમ વહીવટ બધો ઉજરો રાખ્યો, પણ પ્રતિ સપ્તાહ ગૌશાળા, વિદ્યાલયો, અન્ન ક્ષેત્રો વગેરેને સહાયતા તરીકે અપાતી રકમ ચોપડામાં ધર્માદા ખાતે ઉધાર કરાવી પોતાના અંગત ખર્ચમાં વેડફી દીધી. આમ શેઠની ગેરહાજરીમાં ધર્માદા સંસ્થાઓ તેમની સહાય વિના નહીં રહી. જ્યારે શેઠ શેઠાણીને શેઠ પુત્ર બ્રહ્માંડની યાત્રા કરી રશ્મિપુરમાં પાછા આવ્યા ત્યારે પુરંદરે એમનો બધો હિસાબ દેખાડ્યો. શેઠ શેઠાણી તો વહીવટ ઉજ્જવળ જોઈ ખૂબ રાજી થયા. કનક શેઠ કલિકા શેઠની અને કૌસ્તુભ પરદેશ ગમન કરી પાછા આવ્યા. તે સપ્તાહથી તો બધા જ સ્થાને પૂર્વવત મદદ પહોંચવા માંડી. મદદ લેનારી સંસ્થાઓના મંત્રીઓને અમુક સમય સુધી મદદ ન મળવાથી આશ્ચર્ય ઉપજ્યું. તેમનામાં એ નૈતિક હિંમત ન હતી કે તેઓ શેઠ પાસે જઈ મદદ વિશે પૂછપરછ કરી શકે. એક દિવસ શેઠ પાસે એક મંત્રી ઉપસ્થિત થયો. તેણે શેઠને નમ્રતાથી પૂછ્યું, આપની આજ્ઞા હોય તો હું એક વાત પૂછું? પૂછો, નિસંકોચ પૂછો. શેઠે પૂછવાની છૂટ આપી. મંત્રીએ પૂછ્યું, ઘણા વર્ષથી આપના તરફથી અમારી સંસ્થાને પ્રતિ સપ્તાહ આર્થિક સહાયતા મળતી રહી છે. કોઈ સપ્તાહ મદદ વગરનું વીત્યું નથી, પણ આપ બ્રહ્માંડ યાત્રાએ ગયા પછી કેટલાક સપ્તાહ સુધી અમને ફૂટી બદામ પણ મળી નથી, તેનું કારણ શું? શેઠે તે જ ક્ષણે પુરંદરને બોલાવ્યો. પુરંદર શેઠ પાસે હાજર થયો. શેઠની તહેનાતમાં એક ધર્માદા સંસ્થાના મંત્રીને જોઈ મનમાં સમજી ગયો કે પોતાની દબાઈ જતી પોલ હવે ખુલતી જાય છે. આથી તેણે શેઠ આગળ પોતાના પાપની બધી જ ઘટના કહી. પુરંદરને હરણ નામનો ધૃત રમવાનો નાદ હતો. આથી શેઠે તેને કોઈ પણ શિક્ષા ન કરતા સાપ ભ્રષ્ટ કર્યો. આવતા ભવે તું હરણના દેહમાં અવતરજે. ને શેઠે બધા જ ધર્માદા સંસ્થાઓને સહાયતાની રકમ મોકલી આપી. પુરંદર શેઠ પાસે કરગરવા માંડ્યું, હે શેઠ, મને બહુ જ ખરાબ સાપ તમે આપ્યો, એ સાપનું નિવારણ કરો. શેઠે કહ્યું, એ સાપનું નિવારણ કોઈ યોગી કરી શકે? પુરંદર યોગીની શોધમાં નીકળ્યો. જંગલમાં એક મહાન યોગી તેને મળી આવ્યો. પુરંદરે યોગીની સેવા કરી, તેને પ્રસન્ન કર્યો. યોગીએ વર માંગવા કહ્યું. પુરંદરે વર માંગ્યો. હે યોગી, કનક શેઠ નામનો એક ધનાઢ્ય માણસ રશ્મિપુરમાં વસે છે. આ શેઠની પાસે પહોંચી જનારો કોઈ માણસ આજ સુધીમાં કદી ખાલી હાથે પાછો ફર્યો નથી. કેટલાય દુઃખીજનો કનક શેઠ પાસે જઈ નાણાં મેળવી સુખી થયા છે. એ શેઠનો મેં વિશ્વાસઘાત કરવાથી શેઠ મને શાપ આપ્યો છે કે મારો હવે પછીનો અવતાર હરણ યોનિમાં થશે. હું આ શાપનું નિવારણ માંગવા આવ્યો છું. યોગીએ તરત જ સમાધિ ચડાવી પુરંદરને કહ્યું, હે વિશ્વાસઘાત પાપના પરિણામે શાપિત થયેલા માનવી, આવતા ભવે એક પારધી તને મારી નાખશે. તારી મૃતકથા ઉચકી તે પોતાની ઝૂંપડી તરફ જતો હશે. એ અરસામાં આ ભવના તારા કનક શેઠ, કલિકા શેઠાણી અને કૌસ્તુભ શેઠ પુત્ર ત્રણેય જણ જંગલમાં પારધીના પરિચયમાં આવશે. હે પુરંદર, આવતા ભવના તારા હરણ દેહને તેઓ પણ ઉચકશે. પારધીના ઝૂંપડામાં તેઓ તને લઈ જશે. તેમના સ્પર્શની તને અસર થશે. પારધી ગયા પછી તારા મૃત હરણ દેહમાં ચેતન પ્રગટ થશે અને તો ઝૂંપડામાંથી બહાર નાસી જશે. પારધી તેઓ પર આરોપ મૂકશે કે તેમણે મને સજીવન કરી નસાડ્યો છે. આ બધું બન્યા પછી તું દોડતો કૂદતો સર્વની આંખે ચડશે. તમે તારા પૂર્વભવનું ભાન થશે અને તું તારા પૂર્વજન્મની કથા તે સર્વની આગળ વિદિત કરશે અને પૂર્વજન્મની કથાનો અંત આવતાની સાથે જ તારા હરણદેહનો પણ અંત આવશે. આ તારા શાપનું નિવારણ. ગરડા બ્રાહ્મણની યુક્તિ. હરણ તો તેના પૂર્ણ જન્મની કથા કહેતાની સાથે જ પુનઃ જીવહીન બની ભૂમિ પર ઢળી પડ્યું. હરિશ્ચંદ્રે પારધીને કહ્યું, હે પારધી, સત્ય કદી પણ અંધારામાં જાજી વખત સુધી દબાઈ રહેતું નથી. તું જોઈ શક્યો છે કે તારી મહેનત પર અમે પાણી ફેરવ્યું નથી. તું જે સબ ચમારને વેચવાનો સોદો કરી ચૂક્યો હતો તે સબ પોતે જ તારી સમક્ષ આવી પડ્યું છે. પારધીનો આ ભૂખ્યા માણસોના પૂર્વજન્મની કથા સાંભળી ચકિત થઈ ગયો હતો. તેણે તો હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિત પાસે પોતાની અણસમજ બદલ ક્ષમા યાચી અને ઉપરથી ત્રણેય જણાને ઝૂંપડીમાં અતિથિ તરીકે બેસાડી કહેવા લાગ્યો, હે પુણ્ય આત્માઓ, મારી ઝૂંપડીમાં અતિથિ થવાની મારી વિનંતીનો સ્વીકાર કરો તો હું ખૂબ રાજી થઈશ. હરિશ્ચંદ્રે પાર્થની માગણીનો અસ્વીકાર કરવામાં એનું મન દુભાવવાનું પાપ થવાના ભયથી હા કહી અમે સહર્ષ આતિથ્ય સ્વીકારીશું, પણ કેવળ ફલ આહાર. પારધી ફરો તોડી લાવવા બહાર ગયો. પારધીને ઝૂંપડીમાંથી બહાર નીકળેલો જોઈ ગરડો બ્રાહ્મણ વિચારવા લાગ્યો, હરિશ્ચંદ્ર તારામતી અને રોહિતના પેટમાં ફરો જાય તે અગાઉ મારે થોડો સખ્તાઈ ભરેલો ચમત્કાર કરવો જરૂરી છે. ને ગરડા બ્રાહ્મણે અજગર બનવાની મહેનત કરનારા વનવાસીઓની શોધ શરૂ કરી. ગરડા બ્રાહ્મણે એક જરાશય પાસે ચાર જણાને અજગરના ખોરિયામાં પ્રવેશતા અને તેમાંથી બહાર નીકળતા જોયા. ગરડા બ્રાહ્મણે તેમને પૂછ્યું, હે વનવાસીઓ, તમે આ શું રમત કરો છો? હે બ્રાહ્મણ, અમે રમત નથી કરતા, પણ અમારો ધંધો ચાલવા માંડે એટલા માટે ધંધાની ખૂબીનો અભ્યાસ કરીએ છીએ, વનવાસીએ ખુલાસો કર્યો. ગરડા બ્રાહ્મણે પૂછ્યું, તમે વળી શું ધંધો કરવા માંગો છો? જુઓ બ્રાહ્મણ દેવ, અમે પણ સત્યવાદી છીએ, વનવાસીએ હસતા હસતા કહ્યું, અમે અજગરના ચામડામાં પ્રવેશી અજગરની ચાલનો અભ્યાસ કરીએ છીએ. આવો અભ્યાસ કરી તમે કરવા શું માંગો છો? કોઈના ઘર આગળ જઈ સરવરીએ છીએ, પછી અમારો એક જણ તે ઘરના માણસોને મળે છે. અમારો જણ અજગરને હાંકી મૂકવાના મંત્રો જાણતો હોવાનો ઢોંગ કરે છે, પછી એ મહેનતાણું આપી અજગરને હાંકી મુકાવતો હશે. હા, આમ સારું મહેનતાણું મેળવીએ છીએ, અમારી રોજી જ આ છે. ગરડા બ્રાહ્મણે પૂછ્યું, માત્ર તમને અજગર બની માણસોને ગભરાવી મૂકતા આવડે છે કે બીજું કંઈ પણ આવડે છે? અમે પવનના સુસવાટા થતા હોય તેવો દેખાવ કરી શકીએ છીએ, વીજળીના ચમકારા દેખાડી શકીએ છીએ, મેઘની ગર્જના કરી શકીએ છીએ. વનવાસીએ કહું, થોડાક હાથની અંદર જ. ગરડા બ્રાહ્મણે વિચારી વનવાસીને પૂછ્યું, તમે વાઘ ચિત્તાના ચામડામાં પ્રવેશી હું કહું તે વિસ્તારમાં ભય પેદા કરી શકશો? એમાં શું, એવું તો અમે કરતા જ રહ્યા છીએ. તમારામાંનો કોઈ વાઘ બને, ચિત્તો બને અને કોઈ વનકન્યા બને, હા બંને, પછી કરવાનું શું? એમ કરો, એક જણ વાઘ બનો અને બીજો જણ વનવાસી બનો. વાઘે વનવાસીનીને ઊંચકી આમ તેમ ઘૂમવા માંડવું. ગરડા બ્રાહ્મણે વનવાસીઓને પૂછ્યું, બોલો આ કામ કરી શકશો? હા, મહેનતાણું આપો. વનવાસીઓએ મહેનતાણું માંગ્યું અને ગરડા બ્રાહ્મણે મહેનતાણું આપ્યું. થોડી વારે એક વનવાસીને ઉચકી એક વાઘ દોડી આવ્યો. ગરડા બ્રાહ્મણે પારધીના ઝૂંપડામાં દોડી જઈ હરિશ્ચંદ્રને વિનંતી કરી, હે વીર પુરુષ, કોઈ એક વરકન્યાને ઉચકી વાઘ આમ તેમ ઘૂમે છે, તમે વરકન્યાને બચાવી પુણ્ય પ્રાપ્ત કરો. હરિશ્ચંદ્ર ઝૂંપડી બહાર દોડી વાઘ પાસે જવા લાગ્યો, એટલામાં એક ચિત્તો એક નાના છોકરાને ઉચકી ઘૂમવા લાગ્યો. ગરડા બ્રાહ્મણે પુનઃ પારધીના ઝૂંપડામાં જઈ તારામતીને વિનંતી કરી, હે દેવી, એક બાળકને ઉચકી ચિત્તો ઘૂમરીઓ લઈ રહ્યો છે, તમારામાં ક્ષત્રાણીનું શોણિત હોય તો તમે બાળકની રક્ષા કરો, તમારા પુત્રમાં ક્ષાત્ર તેજ હોય તો તે પણ બાળકને બચાવે. તારામતી ઊભી થઈ, પણ રોહિતે પોતાની માતાને કહ્યું, માં, ચિત્તાનો કાન પકડી એના પંજામાંથી બાળકને મુક્ત કરી હું હાલ જ તારી પાસે કૂદતો કૂદતો આવું છું. એટલું કહેતો રોહિત ચિત્તા તરફ દોડી ગયો. તારામાંથી પણ પુત્રની પાછળ દોડી. પુત્ર અને પતિના સબ, હે શ્રોતાજનો, માયાવી વાઘ હરિશ્ચંદ્રને દૂર દૂર લઈ ગયો અને માયાવી ચિત્તો રોહિતને પણ દૂર દૂર ખેંચી ગયો. તારામતી પોતાના પુત્રને તથા સ્વામીને દ્રષ્ટિમાં પકડી રાખતી તેમની પાછળ દોડી, પણ વાઘ અને ચિત્તો એટલા બધા દૂર નીકળી ગયા કે તારામતી તેમને દ્રષ્ટિમાં જાળવી ન શકી. વિશેષમાં તારામતીને વનવાટમાં ઠેસ વાગી. ઠેસ વાગતાની સાથે જ ઊંધ મુંદ પટકાઈ પડી. કેટલીક વનવાસીઓએ વનમાર્ગમાં નાગરિકા દેખાતી તારામતીને પહેલી જોઈ તેની સારવાર કરવા માંડી. એટલામાં બે સબ હાથમાં ઉચકી ગરડો બ્રાહ્મણ તારામતી તથા વનવાસીઓની સમીપ ઉપસ્થિત થયો. તેણે બંને સબ મૂકી વનવાસીનીઓને કહ્યું કે હે વનકન્યાઓ, તમે જેની સારવાર કરો છો તે સ્ત્રી શુદ્ધિમાં આવે કે તરત જ એને આ પડીકું ખાવા આપજો. એ પૂછે કે પડીકું કોણે આપ્યું, તો તમે તેને કહેજો કે જે ગરડા બ્રાહ્મણને સત્યવાદી રાજા હરિશ્ચંદ્રએ દાનમાં અયોધ્યાનું રાજ્ય અર્પણ કરી જંગલવાસ સ્વીકાર્યો છે તે ગરડો બ્રાહ્મણ આપી ગયો છે. એમ પણ કહેજો કે એને દયા ઉપાજવાથી થોડું ખાવાનું લાવી આપી વિદાય થાય છે, અવશ્ય કહેશું. અને હા, આ બે સબ એના સ્વજનોના જ છે. ગરડા બ્રાહ્મણે વનવાસીનીઓને સબો વિશે સાવ ખોટી માહિતી આપી. નાના છોકરાનું સબ રાજા હરિશ્ચંદ્રના છોકરા રોહિતનું છે એમ કહેજો, અને મોટા માણસનું સબ છે તે રાજા હરિશ્ચંદ્રનું છે એમ કહેજો. ગરડો બ્રાહ્મણ વનવાસીનીઓને સબ વિશે અસત્ય માહિતી આપી નજીકની જાળીમાં અલોપ થયો. વનવાસીઓએ તારામતીને કહ્યું, સંજોગો વસાત જંગલમાં ભટકતી હે બેન, તું કોઈ નગરમાં રહેનારી અને ધનવાન ઘરની ગૃહિણી લાગે છે. જે બ્રાહ્મણે આ ભોજન અમને આપ્યું છે તે બ્રાહ્મણ તારા પર દયા કરવા માટે જ આ પડીકું લાવ્યો છે. હે વનવાસી બહેનો, મારે મારા સ્વામીના સિવાય કોઈની પણ દયા જોઈતી નથી, અને મેં મારા પતિનો અપરાધ સ્વપ્નમાં કે કલ્પનામાં પણ કર્યો નથી, એટલે ક્ષમા માંગી દયા મેળવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તારામતીએ પડીકાનો સ્વીકાર ન કર્યો. હવે ગરડો બ્રાહ્મણ ઉચકી લાવ્યો હતો અને પાંદડાથી ઢાંકી ગયો હતો. તે સબોની માહિતી આપવામાં વનવાસીનીઓએ કોઈ અડચણ ન જોઈ. તેમણે તારામતીની દ્રષ્ટિ સામે સબો પરથી પાંદડા ખસેડી તેને ખુલ્લા કરી કહ્યું, બેન, આ બે સબમાં જે મોટા માણસનું સબ છે તે રાજા હરિશ્ચંદ્રનું છે, અને નાના છોકરાનું સબ છે તે રાજકુમાર રોહિતનું સબ છે. સબ સહેજ પણ ઓળખાતા ન હતા. તારામતીએ સબ સામે જોઈ હૈયાફાટ રુદન કરવા માંડ્યું. બરાબર આ જ ક્ષણે નજીકની જાળીમાંથી ગરડો બ્રાહ્મણ બહાર દોડી આવ્યો ને તારામતીને કહેવા લાગ્યો, હે સતી નારી, તું જેને અતિ ક્રૂર ઠરાવી રહી છે એ જ મહાસામર્થ્યે વિશ્વમંડળની સહિષ્ણુ સ્ત્રીઓને સહનશીલતા આપી છે, એને ન વિસરતી. તારામતી ગરડા બ્રાહ્મણના મોં સામે ટગર ટગર જોઈ રહી. સતી, કાંઈ તો બોલો. ગરડા બ્રાહ્મણે મોં પરની ગંભીરતામાં વૃદ્ધિ કરી તારામતીને સુણાવવા માંડ્યું, મને ઓળખો છો ને? મહારાજ હરિશ્ચંદ્રને સમગ્ર રાજ્યનો ત્યાગ કરવાનો અમૂલ્ય સુયોગ અર્પણ કરનાર વૃદ્ધ વિપ્ર દેવતા કેમ? તારામતીએ તમારા વેદના તમામ દુઃખ મનમાંથી બહાર ફગાવી ગરડા બ્રાહ્મણને બે હાથ જોડી નમન કર્યું. ગરડો બ્રાહ્મણ મનમાં જ સંતાપ કરવા લાગ્યો, હે મહાસત, હું આ નારીને સી રીતે જીતી શકીશ? કાંઈ નહીં, પ્રયત્નો કરવા એ મનુષ્યનું કામ, પરિણામ પ્રભુનું કામ. ને ગરડા બ્રાહ્મણે તારામતીને ઉપદેશના સ્વરૂપમાં સંતાપવા માંડી, હે પવિત્ર નારી, તારા પર દયા કરી હું આ વનવાસીનીઓને ભોજનનું એક પડીકું આપી ગયો, છતાં તે મારી દયાવૃષ્ટિનો સ્વીકાર ન કર્યો. કાંઈ નહીં, તારા પતિ અને પુત્રના સબોને અગ્નિ સંસ્કાર આપવાના યત્નો તો શરૂ કર. તારામતી બંને સબો તરફ નિરખવા લાગી.